તારીખ 5/12/1988 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 47 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 42
વેદજ્ઞાનનો ભાવ કયા પ્રકારે છે અને વેદજ્ઞાન સ્વભાવ કયા પ્રકારે થાય. મુખ્યપણે વેદજ્ઞાનના પ્રયોગને દર્શાવતો આગળ છે. ક્રોધાદિ થવા કાળે આદિમાં કોઈ પણ ભાવ વિભાગ લઈ લે, ક્રોધ સ્થૂળ ભાવ છે, બુદ્ધિમાં સમજી શકાય, ગ્રહણ કરી શકાય એવો ભાવ છે. પણ રાગારી કોઈ ભાવ લઈ લેવા થવા કાળે એટલે ત્યારે વર્તમાનમાં, પ્રયોગ તો વર્તમાનમાં થાય છે. ક્રોધાદિ થવા કાળે કોઈ પણ જીવ પોતાની જાતિ વિના આ ક્રોધાદિ છે એમ જાણી શકે નહીં. કથન શૈલી થોડી વિચિત્ર છે. આ ક્રોધાદિ છે એમ અવસ્થામાં તો હું ક્રોધાદી, મને ક્રોધ છે, હું ક્રોધ રૂપે થયો એવો અનુભવ થાય. પણ વેદજ્ઞાન સમજાવવું છે એટલે એને ભિન્ન પાડીને વાત કરે છે. જેને ભિન્ન પડતો નથી એને પણ ભિન્ન પાડીને વાત કરે છે. જીવને પોતાની નિયાતી વિના, પોતાની નિયાતી એટલે જેમાં ક્રોધાદી જણાય છે એવી જ્ઞાનની નિયાતી વિના, જ્ઞાન તે હું એમ છે, વેદ જ્ઞાનમાં જ્ઞાન તે હું અને રાગાદી વિભાવ તે હું નહીં એવો ભેદ ઉત્પન્ન કરવો એને વેદ જ્ઞાન કહેવામાં આવે છે. તો અહીંયા એમ કહે છે કે અત્યારે જ્યારે કોઈ પણ વિભાવ થઈ રહ્યો છે ત્યારે સાંભળવાનો રાગ થઈ ગયો છે અથવા કહેવાનો રાગ થઈ ગયો છે, તો અત્યારે આ રાગ થવા કાળે પણ આ રાગ થયો એમ ક્યાં જણાય છે? આ રાગ થયો, આ સાંભળવાનો રાગ થયો, આ કહેવાનો રાગ થયો એ ક્યાં જણાય છે? કે એ પોતાની નિયાતિમાં જણાય છે, જ્ઞાનની નિયાતિમાં જણાય છે એમ નહીં કહેતા, પોતાની નિયાતિમાં જણાય છે.
બરાબર,
જ્ઞાન તે હું એમ લેવું છે. જ્ઞાન ને હું માં કોઈ ભેદ નથી. પોતાની રિયાતિ વિના ક્રોધાદી છે, આ ક્રોધાદી છે એટલે મારા સિવાય, મારી રિયાતિમાં જણાય છે એટલે મારા સિવાય આ છે એમ જેવું થાય. એમ પોતાની રિયાતિ પહેલા છે અને રાગાદી પછી છે, અથવા પોતાની રિયાતિ મુખ્ય છે અને રાગાદી તો માત્ર એમાં જણાવા લાયક છે. સમકાળે જ્ઞાન અને રાગ બંને સમકાળે હોવા છતાં પણ, એક કાળે હોવા છતાં પણ જ્ઞાન પ્રથમ છે અને રાગ પછી છે એમ કહેવાય છે. એમ કહેવા પાછળ હેતુ એ છે કે જ્ઞાન તે મુખ્ય છે, જ્ઞાનમાં રાગાદી જણાય છે. કઈ રાગાદીમાં જ્ઞાન જણાય છે એમ તો બનતો નથી. બહુ જ વિશિષ્ટ પ્રકારે આ વાત છે. આ ક્રોધાદી છે એમ જાણવું છે, હું ક્રોધાદી છું એમ નથી જાણવું, આ ક્રોધાદી છે એમ ક્યાં જણાય છે, ક્રોધાદી છે એમ જણાયું કોનામાં, મારામાં જણાય. હું જેમાં ચૈતન્ય દર્પણ પ્રગટ છે એમાં રાગાદી છે, આ ક્રોધાદી છે, આ છે, આ છે, આ છે, પણ શેમાં છે, આ પોતામાં જણાય છે, પોતાની મુખ્યતા વિના ક્યાંય જણવાનું આ છે એ વાત રહેતી નથી. ક્રોધ થયો, રાગ થયો, એ જ્ઞાન વિના શેમાં, પણ વગર જ્ઞાને શેમાં. પહેલા જ્ઞાન છે કે જેમાં ક્રોધ થયો એમ જણાય છે. અથવા પોતાની જ્ઞાનની હયાતી વિના અન્ય દૈવ અને અન્ય ભાવ જાણી શકાય જ નહીં. પોતાની વિદ્યમાનતામાં જ તે ક્રોધાદી જણાય છે. આમ સત્તાગ્રાહક છે, સત્તાને ગ્રહે છે. પોતાની વિદ્યમાનતામાં જ ક્રોધાદી જણાય છે. પોતાની વિદ્યમાનતા એ પોતાની હું છું ત્યારે આ જણાય છે ને. શું કેવું છે, હું છું તો આ જણાય છે, હું નથી તો પછી જાણવાનો પ્રશ્ન ક્યાં રહ્યો. ક્રોધ છે, રાગ છે, બીજું છે કે નથી, ફલાણું નથી એમ કહો કે ફલાણું છે એમ કહો, પણ હું છું તો એ વાત છે, હું નથી તો એ કોઈ વાત નથી. આમ પોતાની હયાતી છે એની મુખ્યતા છે. એવી રીતે ભેદ જ્ઞાન કરવું, વિભાવ અને સ્વભાવ વચ્ચેનું ભેદ જ્ઞાન કેવી રીતે કરવું, એને વિચિક્ષણ પદ્ધતિએ અહીંયા દર્શાવ્યું છે. નહીતર જીવ એમ પણ કહી શકે છે કે ક્રોધતે હું, રાગતે હું, એવું થઈ જાય છે. વિજ્ઞાન કરવું કેવી રીતે, રાગતે હું એવું સતત પરિણમન ચાલ્યું જ આવે છે, યાદ કરે છે, એમાં રાગતે હું નહીં એમ કેમ કરવું, રાગતે હું એવું પરિણમન ચાલ્યું આવે છે એવું પણ ક્યાંક જણાયું કે ન જણાયું. અથવા તો એમ કહી શકે કે રાગ તે હું એવું એકત્વ બુદ્ધિપૂર્વકનું પરિણમન થઈ રહ્યું છે, એવું એકત્વ બુદ્ધિપૂર્વકનું પરિણમન થઈ રહ્યું છે એને પણ કોઈ સમજનાર તો છે. એકત્વ બુદ્ધિ સૂક્ષ્મ છે પણ રાગ તો સ્થૂળ છે. એકત્વ થઈ જાય છે એટલું સૂક્ષ્મપણે થઈ જાય છે કે જાણે ગ્રહણ જ થતું. તો એમ કહી શકે કે એકત્વ નથી પકડાતું પણ રાગ નથી સમજાતો, એટલે તો ક્રોધનો દ્રષ્ટાંત લીધો છે. ક્રોધ નથી પકડાતો એવું કેમ બને, ગુસ્સો આવે તો સમજાય છે કે મને ક્રોધ થયો હતો, પણ મને ક્રોધ થયો હતો એ કોની હયાતીમાં જાય નથી. ક્રોધની હયાતીમાં ક્રોધ થયો એમ જાણ્યું નથી. ક્રોધ તે હું એમ જાણ્યું એમાં તને કદાચ એવો ભ્રમ થાય કે ક્રોધમાં ક્રોધ જણાયો, એને એમ કહે છે કે હવે અંતર શોધ કર, અંદરમાં તપાસ કર, અંતર શોધ કર કે ક્રોધ તે હું એમ થયું છે તો પણ ક્રોધમાં ક્રોધ જણાયો નથી, જ્ઞાનમાં ક્રોધ જણાયો. અને જ્યાં ક્રોધ જણાયો છે તે હું એમ થોડો પલટો માર, ક્રોધ તે હું એમ થઈ રહ્યું છે એમાંથી પલટો માર કે જ્યાં જણાય છે ક્રોધ તે હું, જ્યાં ક્રોધ જણાય છે તે જ્ઞાન તે હું, તે હું મારામાં જણાય છે ક્રોધ, ક્રોધમાં હું નથી.
ક્રિયા સાથે ચાલી રહી છે
જ્ઞાનની ક્રિયા અને ક્રોધની ક્રિયા સાથે જ થઈ રહી છે, એક કાળે થઈ રહી છે. બંને એક કાળે થઈ રહી હોવા છતાં ક્રોધાદિની મુખ્યતા થઈ રહી છે, તો જ્ઞાનને જીવ ચૂકી ગયો છે, ચૂકી રહ્યો છે. આ સ્પષ્ટ વાત છે કે જ્ઞાન તે હું એ પકડાતો નથી, પણ છતાં વિચાર કરે તો સમજી શકે છે. જાણનાર પણ ભાવ છે, નહીં તો ક્રોધ થયો એવું કોણે જાણ્યું, માટે જાણનાર પણ છે, ક્રોધ પણ જણાય છે. એટલે જ્ઞાન છે ખરું, પણ ક્રોધ તે હું એવા વેગમાં, એવી પકડમાં, એવા એકત્વમાં જ્ઞાન તે હું એમ પકડાતો નથી. તો બે એક કાળે હોવા છતાં ક્રોધ તે હું એમાં જ્ઞાન છૂટી જાય, તો બે એક કાળે હોવા છતાં જ્ઞાન તે હું એમાં ક્રોધ છૂટી જાય. બે એક કાળે છે ને, સિદ્ધાંત એવો છે પરિણામનો કે બંનેમાં હું પણ થઈ શકતો નથી. જ્યાં સુધી ક્રોધ તે હું એમ થાય ત્યાં સુધી જ્ઞાન તે હું એમ થઈ શકતો નથી. અને જ્ઞાન તે હું એમ જેને થાય છે એને ક્રોધાદિમાં હું પણ થઈ શકતો નથી, ભિન્ન રહી જાય છે. એ તો બે પરિસ્થિતિની વાત થઈ કે એક પરિસ્થિતિમાં ક્રોધ તે હું એમ થાય છે ત્યાં જ્ઞાન તે હું થતું નથી. એક મોક્ષ માર્ગની પરિસ્થિતિમાં જ્ઞાન તે હું એમ થાય છે ત્યાં ક્રોધ તે હું થતું નથી. પણ અહીંયા સમસ્યા એ છે કે પલટો મારવો કઈ રીતે. આ બે પરિસ્થિતિ તો મંજૂર છે, સમજી શકાય એમ વાત છે. જે વિશેષ રહસ્ય વાળી વાત છે એ એટલી છે કે આનો ક્રોધ તે હું અને જ્ઞાન તે હું એમ કરવું છે ત્યારે એને એમ વિધિમાનતા જે લીધી છે એમાં એમ કહે છે કે તારી સત્તાને તપાસ. જે હું પદે આસ્તિક્યતા ધારણ કરે છે, જીવ હું પદથી જીવ આસ્તિક્યતા ધારણ કરે છે, પોતાની વિધિમાનતાને ત્યાં ધારણ કરે છે. જ્યાં એનું હું પદ થઈ જાય છે, સ્થાપિત થઈ જાય છે, ત્યાં જીવ આસ્તિક્યતા ધારણ કરે છે. રાગમાં ક્રોધમાં હું પદ થતું હોવાથી એને રાગની શ્રદ્ધા છે એમ કહેવાય છે, આસ્તિક્યતા એટલે શ્રદ્ધા. અને જ્ઞાન પદમાં હું પણ થાય તો એને જ્ઞાનની શ્રદ્ધા છે એમ કહેવાય છે. હવે પોતાની હૈયાતી ખરેખર જ્ઞાનમાં છે અને પોતાની હૈયાતી ખરેખર ક્રોધાદિમાં નથી, આ વાસ્તવિકતા છે. જેને પોતાની હૈયાતી સમ્યકપણે ગ્રહણ કરી, અનુભવ કરી, એને એ વાત પ્રસિદ્ધ કરી કે જો ભાઈ ખરેખર જીવની હૈયાતી ક્રોધાદિમાં નથી, જીવની હૈયાતી જ્ઞાનાદિમાં છે. યુક્તિથી એ સંગત છે કે ક્રોધ છૂટી જાય છે, પોતે રહી જાય છે. ક્રોધનો વિનાશ થાય છે, પોતે જ્ઞાનપણે રહી જાય છે. કે ક્રોધનો નાશ થતા પોતાનો નાશ થઈ જાય છે, કે પોતાનો નાશ થતો નથી. યુક્તિ સંગત તો બરાબર પકડી શકે એમ છે કે બરાબર છે. ક્રોધમાં હૈયાતી ગ્રહણ કરી અને એ ક્રોધનો નાશ થયો એટલે એને ભાવ મરણ કર્યું. ભાવ મરણ કહેવાનું કારણ એ છે કે પોતાની હૈયાતીનો નાશ અનુભવમાં એને આવે છે. વળી બીજો રાગાદી થાય ત્યાં પાછો પોતાની હૈયાતી ધારણ કરે છે. વળી ત્રીજા ભાવમાં, ચોથા વિભાવમાં, એમ એક પછી એક વિભાવમાં પોતાની હૈયાતી પકડતો જાય છે, તે ભાવ નાશ થતો જાય છે, પોતાના નાશનો અનુભવ કરતો જાય છે. એને જ્ઞાનનો એ ભાવ મરણ કહી દીધો. હવે અહીંયા તપાસમાંની વાત છે કે તપાસ તારી હૈયાતીને, શોધ તારી સત્તાને કે તું ક્યાં છો. અને હું પણ જે વિભાવમાં થઈ રહ્યું છે ત્યાં તું છો કે તારા જ્ઞાન ભાવમાં તું છો, આ તપાસનો વિષય છે. જ્યાં સુધી તને એમ માલુમ ન પડે કે જ્ઞાનમાં હું છું ત્યાં સુધી આ તપાસનું સતત ચાલુ રાખ. આ તપાસથી અમને પણ આ તપાસથી એમ એક વાર માલુમ પડ્યું કે નહીં, ક્રોધાદિમાં હું પણ થાય છે એ ભ્રમ થયો છે. ક્રોધાદિ જીવનો જ એક પરિણામ હોવાથી એમાં હું પણ જે થઈ રહ્યું છે એ ભ્રમ થઈ રહ્યો છે. ખરેખર મારું હું પણ તો જ્ઞાનમાં જ વિદાય, એવી જ વસ્તુ સ્થિતિ છે, એવી જ પરિસ્થિતિ છે, એ જ વાસ્તવિકતા છે. પણ ભ્રમથી કરીને ક્રોધાદી તે હું એમ જે પરિસ્થિતિ ચાલી આવી છે અનાદિથી એની પકડ ઘણી છે. પણ હવે એ પકડને ઢીલી કરીને દર્શન મોહ મંદ થતાં આ પકડ ઢીલી થાય, પર લઈ શકાય કે એકત્વ બુદ્ધિ જેમ જ્ઞાનની મલિનતા અને સ્વચ્છતા નિમિત્ત નૈમિત્તિક સંબંધે દર્શન મોહ ઉપર આધારિત છે, તેમ એકત્વ બુદ્ધિની તીવ્રતા અને મંદતા એ પણ દર્શન મોહ ઉપર આધારિત છે. આમ છે, જ્ઞાન ઉઘાડવાયું હોવા છતાં આ સ્વભાવને કેમ પણ ભાષિત કરતું નથી, પ્રતિભાષિત કરતું નથી કે એનામાં દર્શન મોહને લઈને એ સૂજે નહીં એવી એક આવરણવાળી પરિસ્થિતિ છે. એવા ભાવથી આવરિત છે કે જેથી જ્ઞાન તે હું, જ્ઞાન સ્વભાવ તે હું એમ ગ્રહણ ન કરી શકે. અત્યંત દર્શનનો મંદ થાય છે સ્વરૂપ જિજ્ઞાસાના કાળમાં, અપૂર્વ જિજ્ઞાસાના કાળમાં, ત્યારે એને પ્રતિભાસ આવે છે. એમ એકત્વ બુદ્ધિ પણ અનાદિથી રૂઢ થઈ ગયેલી, દ્રઢ થઈ ગયેલી છે. એ એકત્વ બુદ્ધિ ક્યારે મંદતાને પામે છે? જ્યારે આ પ્રકારે દર્શનનો યથાર્થ પ્રકારે મંદ થાય ત્યારે. એટલે એકત્વ બુદ્ધિની પકડ જ્યાં ઢીલી થઈ છે ત્યાં પ્રક્રિયા શરૂ થાય છે ભેદ જ્ઞાનના પ્રયોગની. ભેદ જ્ઞાનનો પ્રયાસ, ભેદ જ્ઞાનનો પ્રયત્ન અહીંયા શરૂ થાય છે. અને ત્યાં જે અંતર શોધ ચલાવે છે કે મારી સત્તા ક્યાં, સમય સારના કરતા કર્મ અધિકારના પ્રારંભમાં 70 ગાથામાં આ વિષય લીધો છે આચાર્ય મહારાજ કે જો ભાઈ, જેમ જ્ઞાન ક્રિયા થતી માલુમ પડે છે તેમ ક્રોધાદી ક્રિયા માલુમ પડતી નથી. બે થાય છે સમકાળે, જેમ ક્રોધાદી ક્રિયા થતી માલુમ પડે છે તેમ જ્ઞાન ક્રિયા થતી માલુમ પડતી નથી. તો બંનેમાં માલુમ પડે એવો શબ્દ લીધો છે. માલુમ પડવું એટલે લાગવું, લાગવું એટલે અનુભવાવું. હવે વિચારથી આગળ લઈ જાય છે આ જગ્યાએ આચાર્ય કે તારા અનુભવને જો, જે રીતે તને ક્રોધાદી ક્રિયાનો અનુભવ થઈ રહ્યો છે તે રીતે તને જ્ઞાન ક્રિયાનો અનુભવ નથી થતો. એટલે કે વર્તમાનમાં તને ક્રોધાદી ક્રિયા તે હું એમ અનુભવ થઈ રહ્યો છે, ત્યાં જ્ઞાન તે હું એવો તને અનુભવ થતો નથી. હવે જો જ્ઞાન તે હું એમ જો જ્ઞાન ક્રિયામાં અનુભવ થશે તો એના ઉપરથી ક્રોધાદી ક્રિયા તે હું એમ અનુભવ નહીં થાય. કેમ કે એક ક્રિયા જે રીતે અનુભવાતી માલુમ પડે છે તે બીજી ક્રિયા તે જ રીતે અનુભવાતી માલુમ પડતી નથી. આ વસ્તુ સ્થિતિ છે. એટલે એકત્વ બુદ્ધિની પકડમાં બહુ છે ત્યાં સુધી તો આ પ્રયોગ હસ્તગત થતો નથી. પણ જે જીવ પોતાનું હિત સાધવા તત્પર થયો છે અને જેને એક સ્પષ્ટ રીત નક્કી થઈ ગઈ છે કે આ ભેદ જ્ઞાનથી જ આ ફેરફાર થવાનો છે, બીજી રીતે કોઈ ફેરફાર થવાની શક્યતા નથી. કેમ કે દ્રષ્ટિ તો અહીંયા ઊંધી છે, જ્ઞાનની જ મુખ્ય ક્રિયા છે. ત્યારે એને પોતાની સત્તા જ્ઞાન ક્રિયામાં ખોળવી રહી, શોધવી રહી, તપાસવી રહી, જ્યાં સુધી ન જડે ત્યાં સુધી. બરાબર, હું ક્યાં છું, હું પણ આનો મારો અનુભવ ભૂલથી રાગાદી ક્રોધાદીમાં થઈ રહ્યો છે કે વાસ્તવિક છે. ભલે જ્ઞાનીઓએ એમ કહ્યું કે એ તારો ભ્રમ છે, એ વાત કહેનાર પ્રમાણિક હોવાથી હું માન્ય કરું છું, તો પણ મારા અનુભવને તપાસીને નક્કી નહીં થાય ત્યાં સુધી એ માન્ય કરેલું કામમાં આવવાનું નથી. તને ક્યારે ખાતરી થશે, વિશ્વાસ ક્યારે આવશે કે પોતાને જ્યારે જણાશે ત્યારે. બાકી તો કહેનારે કહ્યું અને માન્ય કર્યું તો એ કાંઈ બહુ ટકે નહીં. બીજાનું કહેલું, બીજાનું લીધેલું ઉછીનું કાંઈ ટકે નહીં. આ વસ્તુ સ્થિતિ છે, એટલે એને તપાસવું. તપાસતા તપાસતા એને સ્પષ્ટ લાગશે કે મારી વિદ્યતા વિદ્યમાનતામાં આ ક્રોધાદી જણાય છે, હું ક્રોધાદીમાં છું એમ જણાવવું કોઈ રીતે શક્ય નથી. કેમ કે ક્રોધાદીમાં જ્ઞાન જ નથી. બે ભાવને, બંને ભાવને બારીકાઈથી જેટલો અવલોકન કરે, જેટલો તપાસે, એમાં એક પડખું એક સ્પષ્ટ થઈ જશે કે જ્ઞાન છે એ પ્રકાશ સ્વરૂપ છે, રાગાદી ભાવ છે તે અંધાર સ્વરૂપ છે. એક અંધારું અને એક અજવાળું, એટલો બધો બેમાં ફેર છે. જે ફેર પકડાતો નથી એનું કારણ કે પોતે એ ફેર જોવા માટે કદી પણ એને તપાસ કરી નથી, અવલોકન કર્યું નથી. જ્યારે બે વચ્ચે આટલો મોટો ફરક છે ત્યારે જ્ઞાનમાં ક્રોધાદી નથી, ક્રોધાદીમાં જ્ઞાન નથી, એ તો સ્પષ્ટ ખ્યાલમાં આવે છે. હવે હું ક્યાં છું એટલું લેવાનું છે. એ કોની હયાતીમાં જણાય છે, કે પોતાની હયાતીમાં જણાય છે કે આ ક્રોધાદી છે. પોતાની હયાતીમાં હું ક્રોધાદી છું એમ નથી જણાતું. અવતરણ ચિહ્ન લીધું છે એ કંઈક સૂચવે છે. પોતાની હયાતીમાં આ ક્રોધાદી છે એમ જણાય છે, ક્રોધાદી બીજું છે એમ જણાય છે. આ એટલે બીજું હું નહીં. એમ કોઈ પણ જીવ, અહીં તો સિદ્ધાંત છે કે કોઈ પણ જીવ ક્રોધાદી થવા કાળે તે જ કાળે જણાય છે. પાછળથી જણાવવાનો પ્રશ્ન નથી, અહીંયા તે જ કાળે જણાય છે કે આ ક્રોધાદી છે. એ પોતાની હયાતી એના ક્યાંથી જાણ્યું તે? તે જ્ઞાનની હયાતી વિના જાણ્યું ક્યાંથી? ક્રોધાદીમાં ક્રોધાદી પણ જણાતું જ નથી. જો બરાબર તપાસ કર, પોતાની વિદ્યમાનતામાં જ તે ક્રોધાદી જણાય છે. થોડો સૂક્ષ્મ વિષય છે, ભેદ જ્ઞાનનો પ્રયોગ કરવો એ પણ પ્રયત્ન સાધ્ય છે. એનો ખંતથી ઉત્સાહથી અનંત હિતનું મૂળ કારણ અહીંથી શરૂ થવાનું છે એમ જાણીને જરાક ઉત્સાહથી એનો ઉલ્લાસિત પણ એનો પ્રયત્ન શરૂ કરવા જેવો છે. ઉલ્લાસિત વિરિવાન તત્વ પામવાનો મુખ્ય અધિકારી છે શ્રીમદજી. આ વાતના લીધે ઉલ્લાસિત વિરિવાન તત્વ પામવાનો મુખ્ય અધિકારી છે, એટલે ઉત્કૃષ્ટ પાત્ર છે. ઉલ્લાસિત વિરી ક્યાંથી થયું? કે પોતાનું અનંત હિત જેને જાણ્યું, ઘણું હિત પોતાનું થવાનું છે, શાશ્વત હિત પોતાનું થવાનું છે, સદાકાળને માટે હિત થવાનું છે, એવું જાણતા જેને ઉલ્લાસ આવ્યો છે. લાભને દેખીને કોણ ઉત્સાહિત ન થાય એમ કેવું છે. જે પોતાના લાભને જોવે એમાં એને કોને ઉત્સાહ ન આવે? આવે જ આવે, નહીં આવવાનો પ્રશ્ન રહેતો નથી. ધુમાડામાં અંધારું છે અને અગ્નિમાં અજવાળું છે. ધુમાડો બાળી શકે નહીં, અગ્નિ બાળે. અગ્નિ પ્રકાશ છે, અગ્નિમાં બાળવાનો, અગ્નિમાં અનેક ગુણ છે, ઉષ્ણતા છે. ધુમાડામાં ઉષ્ણતા નથી, ધુમાડામાં પ્રકાશ નથી, ધુમાડો બાળી શકે નહીં. બે વચ્ચે જે તફાવત છે એમ રાગનો ધુમાડો છે એ અંધારું છે, જ્ઞાનમાં પ્રકાશ છે.
બરાબર.
અને જ્ઞાન તે હું એમ ખરેખર પોતાની હયાતી ત્યાં છે એટલે દેખાય છે, ત્યાં છે એટલે તપાસતા સમજાય છે, પકડાય છે. હું એમ જયારે પકડાય છે ત્યારે એને પેલો જે ભ્રમભાવ છે એ બરાબર આત્માની ગાંઠ પડી છે, એ અહીંયા જે બુદ્ધિની પડી છે. અવલોકે તો ઘણું જણાય છે, જેમ પ્રકાશ અને અંધકાર જણાય છે એમ અવલોકે તો એને રાગમાં દુઃખ જણાય છે, અવલોકે તો એને જ્ઞાનમાં સુખ જણાય છે. અવલોકનથી એને રાગમાં મલિનતા જણાય છે, અને અવલોકનથી એને જ્ઞાનમાં પવિત્રતા જણાય છે. આ ત્રણેય જે મુખ્ય પડખા છે, મલિનતા, દુઃખ અને મલિનતા, દુઃખ અને અંધકાર અથવા પ્રકાશ જે છે, જે અંધકાર છે એ પણ એમાં જણાય છે, અથવા એ વિપર્યાસ છે, પોતાથી ઊંધું છે. મારાથી જ્ઞાનથી આ તદ્દન વિપરીત છે. હું પ્રકાશ છું ને અંધકાર છે એનો અત્યારે મારાથી તદ્દન ઊંધું છે. મારી સાથે મેળ ખાય એવી વાત નથી. અજ્ઞાન દશામાં જીવને એમ લાગે છે કે આવો રાગ કરીએ ને તો કઈક આત્માનો હિત થાય, આવો રાગ કરીએ ને તો આત્માનો હિત થાય, આ પ્રકારનો શુભ રાગ કરીએ તો આત્માનો હિત થાય. ત્યારે વિજ્ઞાન કરનારને એમ જણાય છે કે આ રાગ છે એ મારાથી 100% વિપરીત છે. એમ કોઈ માણસ બિલકુલ પોતાથી ઊંધો હાલે તો કેવો લાગે એને, કે આ તો હા ઊંધો છે. નાનામાં નાની વાત હોય તો ઊંધી શુચિપણું વિપરીતતા એ આશ્રવો ના જાણીને જાણીને દુઃખ કારણ. જેમ જેમ એને બારીકાઈ જોવે છે તેમ તેમ આ બધા પડખા સ્થૂળ છે. આ તો એને પકડાય છે એની સામે, એને એથી પ્રતિપક્ષભૂત એવા જે સૂક્ષ્મ પડખા છે સ્વભાવના એ પણ પકડાય છે, કેમકે બંને પરસ્પર સાપેક્ષ છે, પરસ્પર એકબીજાથી વિરુદ્ધ છે. એની હયાતીમાં પોતાની હયાતી નથી, પોતાનીમાં નથી. કોઈ એક જગ્યાએ જ હોઈ શકે, કાં તો જીવ રાગમાં હું પણ કરે, કાં તો જીવ જ્ઞાનમાં હું પણ કરે. હવે રાગમાં હું પણ થઈ રહ્યું છે એ બદલવું છે, એમાં ફેરફાર કરવો. એને તપાસવું પડશે કે મારું હું પણ છે ક્યાં. હવે કોઈ કૃત્રિમ તો કરવું નથી. જ્ઞાન તે હું એવો કૃત્રિમ વિકલ્પ તે ભેદ જ્ઞાન નું સ્વરૂપ નથી, હરગી જ નથી. જ્ઞાન તે હું ને રાગ તે હું એવો વિકલ્પ એ કોઈ ભેદ જ્ઞાન નથી, એવી કૃત્રિમતા નથી કરવી. પણ જ્ઞાનમાં હયાતી ભાસે, જ્ઞાનમાં હયાતી લાગે તો જ્ઞાનમાં હું પણ થાય, અથવા રાગમાં હું પણ છે એમાં ફેરફાર થાય. રાગમાં હું પણ થઈ રહ્યું છે એમાં ફેરફાર ક્યારે થાય, કે પોતાની હયાતી પોતાનું અસ્તિત્વ જ્ઞાનમાં દેખાય ત્યારે. ક્યારે દેખાય, કે જોવે ત્યારે, જોવાની દ્રષ્ટિથી જોવે ત્યારે, હયાતીને જોવાની દ્રષ્ટિથી હયાતીને જોવે ત્યારે. ત્યાં સુધી ના દેખાય. જેમ 5 ને 2 7 થાય, ત્યાં બધે 8 ગણે છે કોઈ સરવાળો મારતો, અને એકની ભૂલ પકડાતી નથી. કે ભાઈ આપ તમે જરાક ધ્યાનથી જુઓ, ભૂલ જોવાના દૃષ્ટિકોણથી હવે સરવાળો મારો. શું કે તમે સરવાળો તો ફટાફટ લગાવી ગયો છો, કેમ કે સહેલો છે, તમને આવડે છે, પણ ભૂલ ક્યાં કરો છો એ પકડાતી નથી. તો હવે સરવાળો મારતી વખતે ક્યાં ભૂલ થાય છે એ દ્રષ્ટિકોણ સાથે રાખી ફરીને સરવાળો તો પકડાશે. રાગમાં કરે છો પછી તો રાગના વિષયમાં હું પણ નથી, આ વગર રહેશે ને, મને પાડે વગર રહેશે જ નહીં. તને જરાક ભૂલ પકડવાની દ્રષ્ટિકોણથી જો અમે અમારા અનુભવથી તને સ્પષ્ટ કરીએ છીએ કે જ્ઞાનમાં જ તારું અસ્તિત્વ છે, તપાસીશ તો તને પણ માલુમ પડશે, અમારી કહેલી વાત તને સાચી માલુમ પડશે કે જ્ઞાનમાં હું પણ છે. જ્યાં સુધી તને ન જણાય ત્યાં સુધી આ દ્રષ્ટિકોણથી હું તપાસતો જા, અવશ્ય તને જ્ઞાનમાં તારી સત્તા હોવાને લીધે ચોક્કસ પ્રતિભાષિત થશે ને થાય. આ પ્રયત્ન નિષ્ફળ નથી જતો, આવો પ્રયત્ન કદી નિષ્ફળ જતો નથી, પણ પોતાનું અનંત હિત આમાં સમાયેલું છે એમ જાણીને કાળજીથી પૂરી દરકાર છે એને આ કામ કરવું જોઈએ. કોઈ એવો સાંકડો રસ્તો હોય એવી જગ્યાએ ફસાઈ ગયો કે બે બાજુ દિવાલ છે ને એમાં કાચ જોડેલા છે, જો ઘસાય તો લોહી નીકળે, ચાલી શકે એટલો રસ્તો જરૂર છે, પણ એને એવી રીતે ચાલવાનું કાળજી રાખીને કે ક્યાંય ઘસાય નહીં, જો ઘસાય તો કાચ મુકાય ને લોહી નીકળે તો દરકાર રાખીને ચાલે કે ના ચાલે. એમ કે ના બહુ આંકડો છે, આમાંથી તો કેવી રીતે થાય, આમાં તો કઈ થાય જ નહીં, આમાં તો ભાઈ થાય કે ન થાય અહીંથી પસાર થવાનું છે. એટલે સૂક્ષ્મતા છે માટે કેવી રીતે કરવું એમ લેવાનું નથી, આગનો ઉજળો ન થાય એ રીતે રાગથી બચવાનું છે. નહીત્ર એ બદલાય જ છે, રાગ તે હું નહીં, જ્ઞાન તે હું, એ પરિસ્થિતિમાં આવવું છે તો એનો પ્રયોગ, એની પ્રેક્ટિસ, એની પર કરવી જોઈએ. ક્ષણે ક્ષણે, કાર્ય કાર્ય, પ્રસંગે પ્રસંગે, ઉદયમાં આપણે પ્રેક્ટિસ પલટાવું છે તો એમ છે એમ ઉપરથી નક્કી નથી કરવું, એમ છે એમ જોવું છે કે નહીં. જ્ઞાન તો વિદ્યમાન છે, જોવું છે જ્ઞાન રહી જાય છે. જેટલું અવલોકન કરે એટલું એમાંથી સ્પષ્ટ મળે એવું છે, એ વગર બીજો કોઈ એમાં ઉપાય નથી. જેટલા પડખા છે એને છણીને વિચારવા જેવા છે, એમાંથી માર્ગ હાથ આવે એવો છે, એ સિવાય માર્ગ હાથ આવે એવો નથી. ખરી વાત તો પર્યાય માત્ર નું ઉદાહરણ નહીં કરે, આમાં તો શું છે કે રીત પેલા અવલોકન કરે છે કે હું પણ ક્યાં થઈ રહ્યું છે. તો એ શોધતા 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 એને બે પડખા મૂકી જ્ઞાનમાં જ્ઞાન સ્વભાવ અને રાગમાં અથવા ક્રોધ વિભાવ સ્વભાવ 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 અને વિભાવ સ્વભાવ આ બે નિર્ણય થાય છે. નિર્ણયનો તબક્કો પણ આમાંથી ઉપજે છે, વિજ્ઞાન માંથી જ નિર્ણયનો તબક્કો ઉપજે છે. અંદરથી કોઈ નિર્ણય નથી થતો. જેને સ્વરૂપનું ઓળખાણ કરીએ, જેને સ્વરૂપનું નિશ્ચય કરીએ, લક્ષ કરીએ, એ ભેદ જ્ઞાનમાં જ આવે છે. વિજ્ઞાનનો પ્રયોગ કરતા જ પત્તો લાગે છે કે આમાં સ્વભાવ શું ઠીક છે. એ સ્વભાવ જ્યારે નિશ્ચિત થાય ત્યારે વિભાવ પણ આપોઆપ નિશ્ચિત થાય છે. વિભાવ નિશ્ચિત થાય ત્યારે સ્વભાવ પણ આપોઆપ નિશ્ચિત થાય છે. બંને સાપેક્ષ છે, બંને ભાવો વિદ્યમાન છે, બંનેમાં સ્વભાવ અને વિભાવ રહેલા છે. શોધતા શોધતા એને પત્તો લાગે છે. એટલે જ્ઞાન કે હું એમ થવામાં એટલું પર્યાય માત્ર નું અવધારણ થતું નથી, પણ સ્વભાવ નું અવલંબન આધારે છે. નહીં તો એ તર્ક કરે છે. શાસ્ત્ર થી સમજનારા તર્ક કરે છે કે રાગ તે હું એમ તો પર્યાય બુદ્ધિ થી થતું હતું, હવે જ્ઞાન તે હું એવું પર્યાય બુદ્ધિ થી થાય તો પર્યાય બુદ્ધિ તો અમને મટે જ નહીં. અમારે તો દૃઢ દ્રષ્ટિ કરવી છે, પર્યાય બુદ્ધિ છોડવી છે. ભાઈ આ વાત હું તર્કનાથી લઈ આવ્યો છું, તર્ક કરીને લઈ આવ્યો છું. રાગ તે હું નહીં અને જ્ઞાન તે હું એમ જોવાનો પ્રયત્ન કર્યો છે. એવા વિજ્ઞાનના પ્રયત્નમાં એ પુરુષાર્થ ચડ્યો હો તો તમે જ્ઞાનમાં જ્ઞાન સ્વભાવ અને રાગમાં વિભાવ સ્વભાવ બે જુદા જુદા સ્વભાવથી જણાશે, જાતિ પકડાશે. વિભાવ અનેક જાતના અનેક પ્રકારના તરહ તરહના વિભાવ થશે, રાગ ક્રોધ દ્વેષ અનેક પ્રકાર. છતાં એની વિભાવ જાતિ છે એવી એક જ જાતિ એમાં પકડાશે.
બરોબર,
જાતિ અપેક્ષા એક પણ છે. વિભિન્ન પ્રકારના વૈભાવિક પરિણામો થવા છતાં જાતિ અપેક્ષા એ એક જાતિના વિભાવ છે. બધા એ જે મારાથી વિપરીત છે, અંધકારમય છે, અપવિત્ર છે, મલિન છે. અને જ્ઞાનમાં ભલે પર્યાય બદલતી જાય છે, એક પછી જ્ઞાન પર્યાય બદલતી જાય છે, તો પણ જ્ઞાનમાં જ્ઞાન સ્વભાવ ક્યારેય બદલાતો નથી. પ્રારંભની ગાથામાં તો એમ કહ્યું કે જ્ઞાન ક્રિયાના આધારે જ્ઞાન છે, ત્યાંથી પકડાય છે. માટે જ્ઞાન ક્રિયાથી પકડાય છે, માટે જ્ઞાન ક્રિયાના આધારે જ્ઞાન છે. બહુ સરસ ગુરુજીનું પ્રવચન આવ્યું છે કે સામાન્ય રીતે તો સ્વભાવ તે આધાર અને પર્યાય તે આધેય. અહીંયા એમ કહે છે કે જ્ઞાન ક્રિયા આધાર અને સ્વભાવ તેનો આધેય છે. ઉલટી વિવિક્ષા છે, બંને વિવિક્ષા સાચી છે. જ્યાં સંશોધન કાળે સ્વભાવને શોધે છે ત્યારે જ્ઞાન ક્રિયાના આધારે જણાય છે. જ્ઞાન ક્રિયા માંથી સ્વભાવ જડે છે, જેમ માંથી જડે છે માટે તે આધાર અને જે જડે છે તે આધી. પછી અવલંબન સ્વભાવનો આવે છે એટલે સ્વભાવ તે આધાર અને અવલંબન લેનાર જ્ઞાન ક્રિયા તે આધી. આમ પરિસ્થિતિ પલટાય છે, પણ બે વિવિક્ષા બરાબર છે એના પોતપોતાના સ્થાનમાં.
એટલે સર્વર અધિકારની જે વાત આવી
સ્વાનુભવ કેમ કરવો એના પ્રયોગ ની વાત આવી. સ્વાનુભવ કઈ રીતે થાય છે એના પ્રયોગ ની વાત કીધી છે, પ્રયોગ કરાવ્યો છે કે આ રીતે સંવર થાય છે. જે સંવર થાય છે એની આ પદ્ધતિ છે, કાર્ય પદ્ધતિ સંવર ની આ છે. માત્ર સંવર ની પરિભાષા નથી કરી કે આશ્રવ નું રોધ આય તે સંવર, એમ નહીં. કઈ રીતે આશ્રવ વૃદ્ધાય છે એ વિજ્ઞાન કઈ રીતે થાય છે એ વાત લીધી છે. કોઈ પાત્રણ કાળમાં બીજો કોઈ ઉપાય નથી, કેમ કે પર્યાયમાં દ્રવ્યત્વ છે.
એ તો પ્રયોગ
અવલોકન નો વિષય છે, પર્યાયને પર્યાય દ્રષ્ટિથી પણ જોવાય છે, પર્યાયને ગુણ દ્રષ્ટિથી પણ જોવાય છે, અને પર્યાયને દ્રવ્ય દ્રષ્ટિથી પણ જોવાય છે. દ્રવ્યને દ્રવ્ય દ્રષ્ટિથી પણ જોવાય છે, દ્રવ્યને ગુણ દ્રષ્ટિથી પણ જોવાય છે, અને દ્રવ્યને પર્યાય દ્રષ્ટિથી પણ જોઈ શકાય છે. એક જ તત્વને અનેક દ્રષ્ટિથી જોઈ શકાય છે, એવું અનેક ધર્મપણો ત્યાં રહેલું છે. એને અનેકાંત કહે છે, જીવનારને અનેકાંત દ્રષ્ટિ છે એમ કહેવામાં આવે છે, અને એના કથનને સ્યાદવાદ અથવા અનેકાંતવાદ કહેવામાં આવે છે. હા, તો એ પર્યાયમાં દ્રવ્ય તો જોવું જોઈએ, દ્રવ્યનો અંશ છે. પર્યાય છે તે દ્રવ્યનો અંશ છે, સાગરનો તરંગ તે સાગરનો અંશ છે, સાગરમાં જે જળનો સમૂહ ભરેલો છે એનો તરંગ એનો જ અંશ છે, એમ જોવો કે છે. દ્રવ્ય દ્રષ્ટિએ જોવો તો એ દ્રવ્યનો જ અંશ છે, બીજું કોઈ નથી. અને દ્રવ્યને સમજવા માટે બીજો કોઈ વ્યક્ત પ્રસિદ્ધ આધાર કોઈ નથી કે જેના વિના સમજી શકાય. દ્રવ્યની કલ્પના કરવી પડે તો અવ્યક્ત ચીજ છે, પ્રગટ તો પર્યાય છે, બાકી તો બધું અપ્રગટ છે, સામર્થ રૂપે છે. એને તો કલ્પના કરવી પડે, એને અનુમાન કરવું પડે, અને અનુમાન કલ્પનથી એના જેવી વાત થઈ જાય. વસ્તુને પ્રગટ અંશથી વસ્તુને નક્કી કરી શકાય છે, હીરાની ચમકથી હીરાને પકડી શકાય છે. આ હીરો છે, ચમક માત્ર ને કોઈ નથી પકડતો, નહીં ચમક જુદી ને હીરો જુદો. હું તો આમ ફેર પાડી દઉં, નહીં બની શકતો. એ જ્ઞાન વાસ્તવિક છે જ નહીં, વાસ્તવિક જ્ઞાન તો આ રીતે જ છે કે ચમક હીરા સહિત જણાય છે, હીરો ચમક ચમક સહિત જ જણાય છે. પ્રેક્ટિકલ જ્ઞાન છે. સ્યાદવાદ કરીને બે બાજુથી ગપ્પા મારે તો હાલે એવું અમે કયો ને અમે કયો એવું નથી. કથનચિત ભાઈ એમ લાગુ પડે એવું નથી, બધે કથનચિતે લાગુ પડે એવું નથી. જે સ્વરૂપ છે જે રીતે એ રીતે જ એને સમજવું રહ્યું, બીજી રીતે સમજાયું નથી. ફરી એટલે તો દ્રષ્ટાંત લીધા બે, એક સાગરનો તરંગ લીધું, દરિયામાં મોજું ઉછળે છે, એ દરિયાનો જ અંશ છે. મોજું ઉત્પન્ન થયું કોનો અંશ છે? દરિયાનો જ અંશ છે. અહીંયાથી દરિયો સમજાય છે કે આવડું મોટું મોજું 10 મીટર નો ઉછાળો માર્યો હોય, દરિયા વગર ક્યાંથી મોજું હોય આવું? દરિયો સમજાય છે ત્યાંથી. એવી રીતે હીરો જોવે છે માણસ તો ચમક ઉપરથી નક્કી કરે છે કે આ હીરો છે, હીરાને પકડે છે કે નથી. અથવા કોઈ એમ કહી શકશે કે આ લાકડાની પર્યાય મને જણાય છે અને લાકડું નથી જણાતું. લાકડાની પર્યાય તો કેવું પડે છે, લાકડું દ્રાવી ગયું એની અંદર, મને લાકડાની પર્યાય જણાય છે પણ લાકડું નથી જણાતું. એ વાત કોઈ કલ્પનામાં ચડેલાની છે, બાકી વાસ્તવિકપણે તો એવું બની શકતું નથી. એમ પર્યાય સ્વયં દ્રવ્યને દર્શાવે છે, અનિત્ય નિત્ય દર્શાવે છે. ગુરુદેવ કહેતા અનિત્ય નિત્યને દર્શાવે છે. કેમ અનિત્ય આવ્યું ક્યાંથી? અનિત્ય છે ક્યાં? પણ અનિત્ય પોતે જ નિત્યની અપેક્ષા રાખે છે. અનિત્ય કેવી રીતે કહી શકાય? નિત્યતાની અપેક્ષા વિના અનિત્ય કેવી રીતે આવ્યું? અનિત્ય અનિત્ય વાત જ રહેતી નથી, નિત્યતાની અપેક્ષા હોય તો જ અનિત્ય વાત રહે છે. મિત્ર અનિત્ય અનિત્ય કેવી રીતે કહેવાય? પોતાની વિધિમાનતામાં જ તે ક્રોધાદી જણાય છે, રાગાદીને જાણતા પણ જ્ઞાન 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 એમ મુખ્યપણે જણાવવા છતાં એની મુખ્યતાને તોડીને શું કરે છે? જીવન ઉધાઈ કેવી રીતે કરે છે કે ખરેખર તો જ્ઞાનમાં ક્રોધાદી જણાય છે, જ્ઞાન નું તો ક્રોધાદી જણાય છે નહીં, તો મુખ્યતા આપોઆપ જ થઈ ગઈ એટલે જ્ઞાન તો મુખ્યપણે જણાય. રાગાદીને જાણતા ચાલુ વર્તમાન લીધો, વર્તમાનમાં રાગાદીને જાણતા પણ જ્ઞાન 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 એમ મુખ્યપણે જણાવવા છતાં, જરાક તપાસની અંદર એમ કે છે જ્ઞાન 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 તને મુખ્યપણે જણાવવા છતાં જ્ઞાન તે હું એમ તું માનતો નથી, અને જ્ઞાનમાં જણાતા રાગાદી તે હું એમ રાગમાં એકતા બુદ્ધિથી પોતાને જાણે છે ને માને છે ને તેથી તે મિથ્યા દ્રષ્ટિ. મિત્રને મિથ્યા દ્રષ્ટિ શું કરવા કહ્યો કે એ મિથ્યા કાર્ય કરે છે માટે એને મિથ્યા દ્રષ્ટિ કહ્યું છે. જ્ઞાન મુખ્ય છે, મુખ્યપણે જ્ઞાન અનુભવાઈ રહ્યું છે અને છતાં એને ગૌણ કરીને જેમાં જે જ્ઞાનમાં રાગાદીનું પ્રતિબિંબ પડે છે એની મુખ્યતા કરે છે, આવી મિથ્યા પ્રવૃત્તિ કરે છે માટે એને અમે મિથ્યા દ્રષ્ટિ કહીએ. સરળ કર્યો છે આ પદ્ધતિ, એ ગુરુદેવે આ વિષયને બહુ સરળ કર્યો છે. રાગાદીને જાણતા પદ્ધતિ લીધી છે ગુરુદેવશ્રી, કે અત્યારે એનો પ્રયોગ છે ને ચાલતા પરિણામની અંદર બરાબર તપાસીને અવલોકન કરીને નક્કી કર કે આ રાગાદીને જાણવાના કાળમાં ચાલુ વર્તમાન કાળમાં આ જ્ઞાન 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 મુખ્યપણે તો જ્ઞાન જાણે છે, જ્યાં મુખ્યપણું હોય ત્યાં હુંપણું હોય, જ્યાં હુંપણું હોય ત્યાં મુખ્યપણું હોય. આમ મુખ્યપણાને સત્તાગ્રાહવા સાથે સીધો સંબંધ છે. સત્તાગ્રાહક મુખ્યપણું છે, ગૌણપણે રાખીને સત્તાને પકડાય, એની અહીંયાથી પકડાવવી છે તો એ રીતે પકડાવે છે, મુખ્યપણું કહીને પકડાવે છે. જો આ કેટલી વિશિષ્ટતા, મુખ્ય ક્યાં થાય જગતની અંદર શું થાય, જ્યાં પોતાને કંઈક લાગતું હોય ત્યાં મુખ્યતા કરે, પોતાને ક્યાંય સંબંધ જ ન હોય એની પણ મુખ્યતા કરે છે. એટલે વાત જો હવે આપણે જાણે જાણે છે તો હજાર વાત ના ગમ કરી જાય છે, જ્યાં કાંઈક પોતાની અંદર છેડો અડતો હોય તો તરત જ એ સતર્ક થઈ જાય છે, મુખ્યતા એની આવી જાય. તો અહીંયા એમ કે છે કે આ જેમાં જણાય છે જ્ઞાન 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 જ્ઞાનમાં જણાય છે, મુખ્ય તો જ્ઞાન છે, જ્યાં મુખ્ય ત્યાં હું ને હું ત્યાં મુખ્ય, આ સત્તા પકડવાની છે. મુખ્યપણે જણાવવા છતાં છે એની મુખ્યતા તો પણ ઊંધાઈ કરે છે માટે અમે મિથ્યા દ્રષ્ટિ કરીએ છીએ એમ કે છે. રાગમાં થોડું જ્ઞાન જણાય છે, રાગમાં રાગ જણાય છે, એવું કઈ યાદગાર નથી કે કથનચિત રાગમાં જ્ઞાન જણાય ને કથનચિત જ્ઞાનમાં રાગ, રાગમાં જ્ઞાનમાં રાગ ને રાગમાં જ્ઞાન એમ કઈ કથનચિત લાગુ પડે? બિલકુલ નહીં, જ્ઞાનમાં જ રાગ જણાય, રાગમાં કદી જ્ઞાન જણાય નહીં, નહીં એ નિયમબદ્ધ છે. કેમ કે રાગ તો અંધારું છે, જ્ઞાન તે હું એમ જાણતો નથી, મુખ્યપણે જ્ઞાન જણાતું હોવા છતાં જ્ઞાન તે હું એમ જાણતો નથી એમ માનતો નથી, ઉલટાનું જ્ઞાનમાં જણાતો જે રાગ તે હું એમ રાગમાં એકતા એકતા બુદ્ધિથી એકત્વ બુદ્ધિથી જાણે છે માને છે. જાણવું ને માનવું બે ત્યાં થઈ જાય છે, ત્યાં એકલું જાણવું નથી રહેતું, જાણવું ને માનવું બંને થઈ જાય છે. જ્યાં રાગ તે હું એમ થાય ત્યાં રાગની શ્રદ્ધા રાગમાં હયાતી પકડી છે નહીં, રાગમાં પોતાની હૈયાતિ નહીં હોવા છતાં, અસ્તિત્વ સ્વભાવ રાગમાં નહીં હોવા છતાં, રાગ તે હું એમ માન્યું, તે મિથ્યા શ્રદ્ધા છે, તે મિથ્યા દ્રષ્ટિકોણ છે. મિથ્યા દ્રષ્ટિકોણ એ કહેવા માત્ર નથી, ખરેખર આ જીવ પોતાની સત્તા જ્યાં સત્તા નથી ત્યાં ગ્રહણ કરે છે, માટે એને મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે છે. આમ સીધી વાત છે. એમ રાગમાં એકતા બુદ્ધિથી જાણે છે અને માને છે, તેથી મિથ્યા દ્રષ્ટિ છે. આ પ્રયોગે ચડે, અંદરમાં રાગ ને જ્ઞાનની ભિન્નતાના પ્રયોગે ચડે, એને બીજી ઉપાધિ વાળા પરિણામ તો અંદરમાં આવી શકે જ નહીં. જે પરિસ્થિતિ હોય તે બહારની બહાર રહી જાય. બરોબર, ઉદય તો જે પ્રકારે છે તે શીખવો બધા બહાર રહી જાય. અંદર જ્યાં જ્ઞાન અને રાગને ભિન્ન પાડવાની ગઢમથલમાં પડ્યો, એના મંથનમાં પડ્યો, એના પ્રયોગમાં અને પ્રયત્નમાં ચડ્યો, એટલે સહેજે બીજું બધું આગળ ચાલ્યું જાય છે. બીજા તત્વના બીજા વિચારો નથી આવતા તો પછી બીજા ઉદયિક ભાવને તો ક્યાંય રહી ગયા. તો પછી તો જે ઉદયના કાર્યો છે એમાં એક જ પ્રેક્ટિસ કરે, એમાં જ્ઞાન તે હું જ્ઞેય છું, રાગાજીથી બધું જ્ઞેય છે, જ્ઞાન શું, જ્ઞાન તે હું, આ સિવાય બીજું કઈ નથી. એમ જ્યાં જ્ઞાન તે હું એમ સ્વરૂપ સત્તા ગ્રહણ કરવાની જેટલી પ્રેક્ટિસ થી જેટલું પ્રયત્ન લાવે, એ પ્રયત્ન સફળ થઈને અનુભવ થાય છે. પણ પ્રયત્ન જ ન કરે, પ્રયત્ન જ ન થાય તો એના ફળ સ્વરૂપ સત્તા ગ્રહી એને અનુભવ કેમ થાય, એ બીજી રીતે તો કોઈ એનો ઉપાય નથી. વાંચી જવું, સાંભળી જવું, વિચારી જવું, એટલે જાણે કાર્ય થઈ ગયું, એ બિલકુલ મુમુક્ષુને એ પ્રકારે અટકવા જેવું નથી. એ તો અટકી ગયો ત્યાં, એ તો એને નક્કી કર્યું કે રોજ વાંચવું, સાંભળવું, વિચારવું. પણ આપણે કંઈક તત્વજ્ઞાનના ક્ષેત્રમાં કંઈક ક્રિયા કરીએ છીએ, એ તત્વજ્ઞાન અહીંયા પણ બધું તત્વજ્ઞાનનો વિષય પ્રયોગાત્મક છે. જ્ઞાનીઓ જે કહે છે એ પોતાના અનુભવની વાત કહે છે. અનુભવ પ્રધાન, પ્રયોગ પ્રધાન તો વિષય ચાલે છે, એને પ્રયોગમાં ન મૂકે ને માત્ર વિચાર કોટીમાં રાખી અને આગળ ન વધે તો એ ત્યાં અટકીને પાછો જશે, અટકશે નહીં, અટકીને પાછો પડશે, આગળ નહીં જઈ શકે, એટલે પાછો નિયમથી પડશે. આ પરિસ્થિતિ છે, અટકે તે પડે, જે અટકે પડ્યા વિના, આ સીધી વાત છે. એ રીતે આ બોલની અંદર વિજ્ઞાનની જે ચર્ચા કરી છે એ મૂળ વિચિક્ષણ પદ્ધતિથી કરેલી ચર્ચા છે કે ચાલતો જે ભાવ છે એમાં જ્ઞાનની મુખ્યતા છે, જ્ઞાન મારા જણાય છે માટે જ્ઞાનની મુખ્યતા છે. જ્ઞાનની મુખ્યતા કેમ, પણ જ્ઞાન મારા જણાય છે માટે જ્ઞાન મુખ્ય છે. હવે એમાં હું પણ છે કે નહીં, હું પણ ક્યાં થયું છે, જો બરાબર જ્યાં સુધી એમાં હું પદ લક્ષમાં ન આવે, નિશ્ચિત ન થાય અથવા ભાષે નહીં, ત્યાં સુધી એને જોયા કરે તો હું પણ ક્યાં છે કે નહીં એ જોયા કરે. પરિસ્થિતિ એ છે, આ પુનરાવર્તન કરવાનો હેતુ છે કે બહુ સહેલાઈથી અહીંયા પકડાય છે, હું પણ ક્યાં, એ જ નિર્ણય છે બીજો કોઈ. જો શોધે તો જડવું બહુ સહેલું છે, ન શોધે તો અનંત કાળે જડે નહીં. કેમ કે વસ્તુ ઝીણી છે, સૂક્ષ્મ છે, જેમ એક સોય ખોવાઈ ગઈ કે એક ચૂંક ખોવાઈ ગઈ કે નાનો ઝીણો હીરો ખોવાઈ ગયો, શોધે તો જડે એવું છે, કેમ કે જગારા મારે છે, ન શોધે તો જડે એવું નથી. એમ સ્વભાવને શોધથી સ્વભાવ બહુ સહેલાઈથી જડે, બહુ સહેલાઈથી લક્ષમાં આવે, પ્રતિમાસે એવો પ્રકાર છે. અહીંયા પછી અઘરું નથી, શોધવા જે શોધવા માટે તૈયાર થયો અને શોધના કાર્યમાં લાગ્યો એને સ્વભાવ શોધાવો સુગમ અને સહેલો છે, અથવા એને કોઈ વિશેષ અહીંયા પુરુષાર્થનો તબક્કો નથી, શોધની અંદર હજી કોઈ વિશેષ પુરુષાર્થનો તબક્કો નથી અને જડે છે. પુરુષાર્થ તો પછી ઉપડે છે, સહજ પુરુષાર્થ તો પછી શરૂ થાય છે. પુરુષાર્થને ભાવના જરૂર હોય છે, પણ અહીંયા શોધવાના કાળે તો એટલો કઈ પુરુષાર્થ નથી હોતો, અને શોધાય છે, બરાબર મળે છે, અથવા શોધવા પૂરતો જ એનો પુરુષાર્થ છે એમ કહીએ તો ચાલે. પણ શોધવાની અંદર કોઈ બીજી વિટંબણા, બીજી કોઈ મુશ્કેલી કે બીજું કોઈ કઠિન પણ અઘરાપણ દુર્લભ પણ એવું કઈ નથી. એરિયન્સને પત્તો લાગે પછી ક્યાં સવાલ છે, ઓછામાં ઓછો ઉઘાડ, પણ એ અંતર શોધમાં ચીડ્યો જીવ એને પત્તો લાગે છે. આ જીવને ઘણો ઉઘાડ છે, પ્રયોજનનો ઘણો તીવ્ર સૂક્ષ્મ અને તીખો પ્રકાર છે, એને તો સહેજે જણાય એમાં કોઈ વાત નથી. તેથી જ્ઞાનમાં પોતાની સત્તાને શોધવી એ એક પ્રત્યેક ક્ષણે જ્યાં સુધી પત્તો ન લાગે ત્યાં સુધી કરવા યોગ્ય કાર્ય છે. અહીંથી જ્ઞાનનો પ્રયોગ પછી સહજપણે ચાલુ થઈ અને પર્યંત એ પ્રક્રિયા આગળ વધશે, ત્યાર પછી સિદ્ધ દશા પર્યંત એ પ્રક્રિયા આગળ વધશે. એટલે અમૃતચંદ્ર આચાર્ય મહારાજે તો એ જ વાત લીધી કે વેદ વિજ્ઞાન તો સિદ્ધા સિદ્ધા એ કહી, જે સિદ્ધ થયા એ વેદ વિજ્ઞાન, આ એક જ કાર્ય પદ્ધતિ છે.
આદિદેવ સિદ્ધિ મંદર ભગવાનનો જય હો પરમ કૃપાળુ સિંહ.